એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક રસપ્રદ પુસ્તક વિશે વાત કરવાના છીએ, ક્રિસ ગિલેબોનું ધી $100 સ્ટાર્ટઅપ. ગુજરાતીમાં કહીએ તો $100 સ્ટાર્ટઅપ.
નમસ્કાર. અને આ પુસ્તકના વિચારોનું આપણે આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું, ખાસ કરીને એ જોવા માટે કે આજના સમયમાં કોઈ વ્યક્તિ પોતાની રીતે કંઈક શરૂ કરવા માંગતી હોય તો આમાંથી શું શીખી શકાય.
બરાબર. અને આજનો વિષય તો ખૂબ જ મહત્વનો છે, કારણ કે નોકરીની પરિસ્થિતિ બદલાઈ રહી છે, લોકો વધુ સ્વતંત્રતા ઈચ્છે છે, અને ટેકનોલોજીએ નાના પાયે કંઈક શરૂ કરવાનું ઘણું સહેલું બનાવી દીધું છે, ખરું ને?
ચોક્કસ. પહેલા જેવું નથી રહ્યું કે ધંધો એટલે મોટી ઓફિસ, મોટું રોકાણ. હવે એવું જરૂરી નથી, અને આ પુસ્તક એ જ વાત પર ભાર મૂકે છે.
તો ચાલો શરૂઆત લેખકથી કરીએ. આ ક્રિસ ગિલેબો, એમના વિશે થોડું જણાવશો? શા માટે એમનો દૃષ્ટિકોણ અલગ ગણાય છે?
હા, તો ક્રિસ ગિલેબો એક અમેરિકન લેખક છે, ઉદ્યોગ સાહસિક છે, બ્લોગર છે. એમની ઓળખ જજ એમના બિનપરંપરાગત વિચારોને કારણે છે.
બિનપરંપરાગત એટલે કઈ રીતે?
એટલે એમ કે એ જે વાતો કરે છે ને, એ માત્ર પુસ્તકો વાંચીને કે થિયરી પર આધારિત નથી. એમણે પોતે જીવન જીવીને બતાવ્યું છે. એમણે પોતાના નાના ઓનલાઈન વેપારમાંથી પૈસા કમાયા.
ઓ!
અને પૈસાથી 35 વર્ષની ઉંમર પહેલા દુનિયાના બધા જ દેશોની મુસાફરી કરી.
શું વાત છે! આ તો ખરેખર અનોખું કહેવાય. એટલે એ જે શીખવે છે એનો એમની પાસે પોતાનો અનુભવ છે?
બિલકુલ. એટલે એમની વાતમાં વજન આવે છે. અને આ પુસ્તક માટે પણ એમણે ખાસું સંશોધન કર્યું છે, એમનેમ નથી લખી નાખ્યું.
હા, મેં સાંભળ્યું છે કે એમણે ઘણા બધા ઉદ્યોગ સાહસિકોનો અભ્યાસ કર્યો હતો.
હા, લગભગ 1500થી વધુ એવા લોકો જેમણે ખરેખર $100 કે એનાથી ઓછા પૈસાથી ધંધો શરૂ કર્યો.
ફક્ત $100માં?
હા, અને વર્ષે ઓછામાં ઓછા $50,000 કમાયા હોય. આ કોઈ નાની વાત નથી. એમાંથી 50 લોકોની તો વિગતવાર કેસ સ્ટડીઝ પણ છે પુસ્તકમાં.
અચ્છા, એટલે આ વાસ્તવિક ઉદાહરણો પર આધારિત છે?
ચોક્કસ. અને એમનું ફોકસ પૈસા કરતાં વધુ તો સ્વતંત્રતા અને પોતાની મરજી મુજબની જીવનશૈલી બનાવવા પર છે. એમનો એક બ્લોગ પણ છે, ધી આર્ટ ઓફ નોન કન્ફોર્મિટી, એ પણ આ જ વાત કરે છે.
સમજાઈ ગયું. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. જો એકદમ ટૂંકમાં કહેવું હોય તો આ ધ 100 સ્ટાર્ટઅપ શું કહેવા માંગે છે?
મૂળ વાત એમ છે કે જુઓ, સફળ બિઝનેસ શરૂ કરવા માટે લાખો રૂપિયા, રોકાણકારો કે પછી MBAની ડિગ્રી જ જોઈએ એવું નથી. એ બધી પરંપરાગત માન્યતાઓ છે.
હા, મોટાભાગના લોકો એવું જ માને છે.
પણ આ પુસ્તક કહે છે કે તમે તમારી પાસે જે છે, તમારો કોઈ શોખ, કોઈ આવડત, એને બજારની જરૂરિયાત સાથે જોડી દો તો તમે $100 એટલે કે લગભગ 7-8 હજાર રૂપિયામાં પણ શરૂઆત કરી શકો છો.
ફક્ત એટલામાં? આ તો ઘણા લોકોને આશ્ચર્ય પમાડે એવી વાત છે.
હા, અને એ જ આ પુસ્તકની ખાસિયત છે. તે ઉદ્યોગ સાહસિકતાને બધા માટે સુલભ બનાવે છે. પછી ભલે તમે નોકરી કરતા હો, ગૃહિણી હો, સ્ટુડન્ટ હો કે રિટાયર્ડ હો.
એટલે કોઈ પણ સામાન્ય વ્યક્તિ જો એનામાં કંઈક કરવાની ઈચ્છા હોય તો એ કરી શકે છે.
બરાબર. પુસ્તકની મુખ્ય દલીલ એ છે કે સફળતા માટે 3 વસ્તુઓનું મિશ્રણ જોઈએ. તમારો જુસ્સો અથવા કૌશલ્ય, બજારમાં એની શું જરૂરિયાત છે, અને લોકો એના માટે પૈસા આપવા તૈયાર છે કે નહીં. આને એ સંગમ કહે છે.
સંગમ રસપ્રદ શબ્દ છે.
હા, અને બીજું, બહુ લાંબુ વિચાર્યા કરવા કરતાં, પ્લાનિંગમાં ખોવાઈ જવા કરતાં તરત જ કામે લાગી જવું, એક્શન લેવા પર ભાર છે. અને અંતિમ ધ્યેય ખાલી પૈસા કમાવાનો નહીં પણ સ્વતંત્રતા મેળવવાનો છે.
ખૂબ સરસ. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકના જે મુખ્ય વિભાગો છે એમાંથી અમુક ચાવીરૂપ વિચારો જોઈએ, જેમ કે શરૂઆત ક્યાંથી કરવી, પેલો સંગમ અને મૂલ્યનો વિચાર, એ શું છે?
હા, આ પાયાની વાત છે. લેખક કહે છે કે ખાલી તમને જે ગમે છે એ કરવાથી બિઝનેસ ન ચાલે. તમારો શોખ, તમારો જુસ્સો, એ બરાબર, પણ શું એવું કંઈક છે જે બીજાને ઉપયોગી થાય? શું બજારમાં એની માંગ છે?
હા, એ જોવું પડે.
અને શું લોકો એના માટે પૈસા ખર્ચવા તૈયાર છે? આ ત્રણે ભેગા થાય ત્યારે સંગમ થાય. દાખલા તરીકે તમને ફોટોગ્રાફીનો શોખ છે અને તમે સારી ફોટોગ્રાફી કરી શકો છો અને તમારા શહેરમાં સારા વેડિંગ ફોટોગ્રાફરની અછત છે, તો આ સંગમ થયો કહેવાય.
બરાબર. અને આની સાથે મૂલ્ય એટલે કે વેલ્યુનો ખ્યાલ જોડાયેલો છે, ખરું ને?
ચોક્કસ. પુસ્તક ભાર દઈને કહે છે કે લોકો વસ્તુ કે સેવા નથી ખરીદતા, પણ એનાથી મળતો ફાયદો ખરીદે છે, એમની સમસ્યાનું સમાધાન ખરીદે છે. આપણે આપણી પ્રોડક્ટના ફીચર્સ ગણાવ્યા કરીએ, એના કરતાં ગ્રાહકને એનાથી શું લાભ થશે એ બતાવવું વધુ જરૂરી છે.
પેલું ઉદાહરણ છે ને કે લોકો ડ્રિલ નથી ખરીદતા, દિવાલમાં કાણું ખરીદે છે.
બસ એ જ વાત. તમે શું આપો છો એના કરતાં ગ્રાહકને શું મળે છે એના પર ફોકસ કરો.
ઓકે, તો આઈડિયા મળી ગયો, મૂલ્ય સમજાઈ ગયું, પછી શું?
પછી આવે છે શરૂઆત કરવાનો તબક્કો. અહીં પુસ્તક કહે છે, લાંબા ચોડા બિઝનેસ પ્લાનની જરૂર નથી, એનાથી ઘણીવાર લોકો શરૂ જ નથી કરી શકતા. એનાલિસિસ પેરાલિસિસ.
હા, એવું બને છે, પરફેક્ટ પ્લાન બનાવવામાં જ રહી જઈએ.
લેખક કહે છે, એક પાનાની યોજના બનાવો બસ.
અચ્છા, એક પાનાની, એમાં શું લખવાનું?
મુખ્ય સવાલોના જવાબ. શું વેચશો, કોણ ખરીદશે, કેમ ખરીદશે, પૈસા કઈ રીતે મળશે, ગ્રાહક સુધી પહોંચશો કઈ રીતે. આટલું ક્લિયર હોય એટલે શરૂ કરી દો.
અચ્છા, અને આની સાથે પેલી ઓફરની વાત પણ આવે છે ને?
હા, એવી ઓફર બનાવો કે સામેવાળો ના ન પાડી શકે. એકદમ સ્પષ્ટ વચન. ગ્રાહકને શું મળશે, એના મનમાં શું શંકાઓ હશે, એનું નિવારણ શું, આ બધું તમારી ઓફરમાં દેખાવું જોઈએ.
અને પછી સીધું એક્શન.
બિલકુલ. પુસ્તકનો અભિગમ છે રેડી ફાર એમ, એટલે કે તૈયાર થાઓ, બજારમાં ઉતરો અને પછી નિશાન સાધો.
ઊંધું લાગે છે થોડું. સામાન્ય રીતે રેડી એમ ફાયર હોય ને?
હા, પણ એ કહેવાનો મતલબ એ છે કે બધું પરફેક્ટ થવાની રાહ ના જુઓ. માર્કેટમાં જાઓ, રિયલ ફીડબેક લો અને પછી જરૂર મુજબ સુધારા કરો. પરફેક્શન પાછળ શરૂઆત અટકાવવી નહીં.
વાત તો સાચી છે. નાના સ્ટાર્ટઅપ માટે આ કદાચ વધુ કામનું છે. ફીડબેક બહુ જરૂરી છે.
ચોક્કસ. પ્લાનિંગ કરતા વાસ્તવિક અનુભવ વધુ શીખવે છે. પછી આવે છે ધંધો ચલાવવાની વાત, જેમાં હસલ અને પૈસાની વ્યવસ્થા મુખ્ય છે. હસલ એટલે ખાલી મહેનત નહીં,
પણ સ્માર્ટ વર્ક.
હા, સ્માર્ટ અને ક્રિએટિવ માર્કેટિંગ, ખાસ કરીને જ્યારે પૈસા ઓછા હોય. સંબંધો બાંધવા, લોકોને મદદરૂપ થાય એવું કન્ટેન્ટ બનાવવું, બીજા નાના બિઝનેસ સાથે પાર્ટનરશિપ કરવી, આ બધું હસલમાં આવે.
અને પૈસાનું શું? ભાવ કેવી રીતે નક્કી કરવા, પૈસા લેવા કેવી રીતે?
પુસ્તક કહે છે, ભાવ નક્કી કરવાની પદ્ધતિ સરળ રાખો. તમે જે મૂલ્ય આપો છો તેના આધારે ભાવ રાખો, વેલ્યુ બેઝ પ્રાઇસિંગ, અથવા અલગ અલગ લેવલના પેકેજ બનાવો. અને ગ્રાહક માટે પેમેન્ટ કરવું એકદમ સહેલું હોવું જોઈએ, ઓનલાઇન પેમેન્ટ વગેરે. અને ધ્યાન નફા પર રાખો, ખાલી આવક પર નહીં.
બરાબર. એટલે કે આવક માઇનસ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ નફો, એના પર નજર રાખવી.
હા, અને છેલ્લે પુસ્તક વૃદ્ધિ અને સ્થિરતાની વાત કરે છે, પણ અહીં પણ ધ્યેય બહુ મોટું સામ્રાજ્ય બનાવવાનું નથી.
તો શું છે
ધ્યેય? છે સ્માર્ટ રીતે વિકસવાનું. લેખક ટ્વીકિંગ શબ્દ વાપરે છે, એટલે કે નાના નાના સુધારા કરીને બહેતર બનાવતા રહેવું. અને ફ્રેન્ચાઇઝિંગ યોરસેલ્ફ, એટલે એવી સિસ્ટમ બનાવવી કે ધંધો તમારા વગર પણ થોડો ચાલી શકે, જેથી તમને ફરી પાછી સ્વતંત્રતા મળે.
હા, જેના માટે શરૂઆત કરી હતી એ સ્વતંત્રતા જળવાઈ રહે. પણ એક મોટો ડર હોય છે નિષ્ફળતાનો, એનું શું?
પુસ્તક આ મુદ્દાને પણ સરસ રીતે લે છે. કહે છે કે $100 શરૂ કરેલા ધંધામાં જોખમ કેટલું? બહુ ઓછું.
હા, એ વાત સાચી, ગુમાવવાનું બહુ નથી.
અને જો નિષ્ફળ પણ ગયા તો એમાંથી જે શીખવા મળશે એ બહુમૂલ્ય હશે. અસલી જોખમ તો પ્રયત્ન જ ન કરવાનો અફસોસ છે. આ ડર કાઢી નાખવો પડે.
ખૂબ સરસ. આખા પુસ્તકનો સાર તમે બહુ સારી રીતે સમજાવ્યો. હવે આજે મુખ્ય થીમ્સ છે એને આપણા ભારતીય સંદર્ભમાં, ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો પહેલી થીમ, પેલો સંગમનો સિદ્ધાંત, એ અહીં કેટલો લાગુ પડે?
અરે ખૂબ જ. ભારતમાં ખાસ કરીને નાના શહેરો અને ગામડાઓમાં અઢળક તકો પડેલી છે. આપણા સમાજમાં કેટલી બધી નાની મોટી જરૂરિયાતો છે જે કોઈ પૂરી નથી કરતું.
હા, એ તો છે.
જો કોઈ વ્યક્તિ પોતાની આવડત, પોતાનો શોખ, એને આવી કોઈ સ્થાનિક જરૂરિયાત સાથે જોડી શકે તો સફળ માઇક્રો બિઝનેસ ઊભો થઈ શકે છે. વિચારો, કોઈ પરંપરાગત હસ્તકળા હોય, કોઈ ખાસ વાનગી બનાવવાની આવડત હોય, કોઈ ટેકનોલોજીની જાણકારી હોય જે નાના વેપારીને કામ લાગે. શક્યતાઓ ઘણી છે.
બરાબર. બીજી થીમ હતી વિશ્લેષણ કરતા ક્રિયા. આપણે ત્યાં થોડી પહેલા બુદ્ધું પાક્કું કરી લો પછી જ શરૂ કરો એવી માનસિકતા હોય છે, નહીં?
હા, હોય છે. સાવચેતી સારી વસ્તુ છે, પણ ક્યારેક એ આપણને આગળ વધતા રોકે છે. આ પુસ્તક કહે છે, એક્શન લો, નાનો પ્રયોગ કરો, જુઓ શું થાય છે, શીખો અને પછી બદલો. મને લાગે છે કે આજની યુવા પેઢી જેમને ઝડપી પરિણામો જોઈએ છે તેમને આ વાત વધુ ગમશે.
સાચી વાત. ત્રીજી થીમ મૂલ્ય નિર્માણ. ભારતમાં માર્કેટ કેટલું સ્પર્ધાત્મક છે, બધા ભાવ ઓછા કરવાની હોડમાં લાગેલા હોય છે.
બરાબર. પણ જો તમે ભાવ પર લડવાને બદલે ગ્રાહકને ખરેખર કંઈક મૂલ્યવાન આપી શકો, એમની કોઈ સમસ્યા હલ કરી શકો, તો તમે ભીડમાંથી અલગ તરી શકો છો. ગ્રાહકને કેન્દ્રમાં રાખવો પડશે.
ચોથું, સ્વતંત્રતા અને સ્વાયત્તતા. આ તો અત્યારે બહુ મોટો ટ્રેન્ડ છે. લોકોને ફ્લેક્સિબિલિટી જોઈએ છે, પોતાના બોસ પોતે બનવું છે.
ચોક્કસ. કદાચ શરૂઆતમાં નાના બિઝનેસમાંથી નોકરી જેટલી કમાણી ન થાય, પણ પોતાના સમય પર, પોતાના કામ પર કંટ્રોલ હોવો એ પણ એક મોટી વાત છે. આ પુસ્તક એનો રસ્તો બતાવે છે.
અને પાંચમી થીમ, જે તમે કહ્યું એમ ભારત માટે બહુ જ સુસંગત છે, સંસાધનો કરતા સાધન સંપન્નતા. એટલે કે પૈસા ઓછા હોય તો ચાલે, પણ દિમાગ ચાલવું જોઈએ.
હા, આપણી જુગાડ વૃત્તિ, ઓછામાં શ્રેષ્ઠ કરવું, આ પુસ્તક એ જ કહે છે. તમારી પાસે ભલે કરોડોનું ફંડિંગ ન હોય, પણ જો તમારામાં સમસ્યા હલ કરવાની આવડત છે, ક્રિએટિવિટી છે, તો તમે રસ્તો કાઢી જ લેશો.
બધી થીમ્સ ખરેખર વિચારવા જેવી છે. પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે યાદ રહી જાય.
હા, ઘણા છે. જેમ કે એક છે, મૂલ્ય ત્યારે સર્જાય છે જ્યારે વ્યક્તિ કંઈક ઉપયોગી બનાવે છે અને તેને વિશ્વ સાથે વહેંચે છે. કેટલું સરળ પણ ઊંડું. તમારું કામ બીજાને ઉપયોગી થવું જોઈએ.
બરાબર. બીજું કંઈ?
પેલું એક્શનવાળું વાક્ય, યોજનાઓ માત્ર સારા ઈરાદાઓ જ છે, સિવાય કે તે તરત જ સખત મહેનતમાં પરિણમે. એટલે કે પ્લાન ગમે તેટલો સારો હોય, જો એના પર કામ શરૂ ન થાય તો એ નકામો છે.
અને પેલું ગ્રાહક વિશેનું?
હા, વ્યવસાય ગ્રાહકોની સેવા કરવા માટે શરૂ કરવામાં આવે છે, વ્યવસાયના માલિકની સેવા કરવા માટે નહીં. આ યાદ અપાવે છે કે ફોકસ હંમેશા ગ્રાહક પર હોવો જોઈએ. જો એમને સંતોષ થશે તો બિઝનેસ ચાલશે.
આ બધા વિચારો ઉદ્યોગ સાહસિકતાને એકદમ જમીની અને એમ કહી શકાય કે માનવીય બનાવે છે.
બરાબર. તો હવે આ બધી વાતોને પ્રેક્ટિકલી કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય? સામાન્ય માણસ શું કરી શકે?
જુઓ, સૌથી સહેલો રસ્તો છે સાઇડ હસલ શરૂ કરવાનો. તમારી નોકરી કે મુખ્ય કામ ચાલુ રાખો, અને જે ફાજલ સમય મળે, વીકેન્ડ મળે, એમાં તમારા શોખ કે આવડતમાંથી કંઈક નાનું શરૂ કરો.
જેમ કે?
કરે, કોઈને રસોઈનો શોખ હોય તો વીકેન્ડમાં નાનો કેટરિંગનો ઓર્ડર લે. કોઈ સ્થાનિક કારીગર હોય તો પોતાની વસ્તુઓ ઓનલાઈન વેચવાનું શરૂ કરે. આમાં જોખમ લગભગ નહીવત.
સાચી વાત. બીજું શું કરી શકાય?
કોઈ નવો આઈડિયા હોય તો સીધું મોટું રોકાણ કરવાને બદલે એનું ટેસ્ટિંગ કરો. ઓછા ખર્ચે એક સાદી વેબસાઇટ બનાવો, કે પછી ખાલી ફેસબુક પેજ. ત્યાં તમારા આઈડિયા વિશે વાત કરો, લોકો શું કહે છે એ જુઓ. શું તેઓ ખરીદવા તૈયાર છે? એને મિનિમમ વાયેબલ પ્રોડક્ટ, MVP કહેવાય.
હા, એટલે કે પહેલા પાણી માપી લેવું.
બરાબર. ત્રીજું, આપણા દેશમાં અને ગુજરાતમાં પણ નીશ માર્કેટ શોધવા પર ધ્યાન આપો. એટલે કે કોઈ ચોક્કસ જરૂરિયાત કે શોખ ધરાવતા નાના ગ્રાહક વર્ગને ટાર્ગેટ કરો. જેમ કે ડાયાબિટીક લોકો માટે ખાસ નાસ્તા બનાવવા, કોઈ ચોક્કસ વિષયનું ઓનલાઈન ટ્યુશન આપવું, પાલતુ પ્રાણીઓ માટે કોઈ ખાસ સેવા આપવી. આમાં સ્પર્ધા ઓછી હોય છે.
અને છેલ્લું, આપણી લોકલ હસલિંગ ટેકનિકનો ઉપયોગ કરો.
જેમ કે
વોટ્સએપ પર માર્કેટિંગ કરવું, આજુબાજુના નાના વેપારીઓ સાથે ઓળખાણ કેળવવી, સ્થાનિક મેળા કે કાર્યક્રમોમાં ભાગ લેવો. આ બધું ઓછા ખર્ચે તમારા બિઝનેસને લોકો સુધી પહોંચાડી શકે છે. બસ થોડી ક્રિએટિવિટી જોઈએ.
ખૂબ જ વ્યવહારુ સૂચનો છે આ. આખી ચર્ચા બહુ રસપ્રદ રહી. આ પુસ્તકના વિચારો ખરેખર આંખો ખોલી નાખે એવા છે. તમારા માટે વ્યક્તિગત રીતે આમાંથી સૌથી મોટો ટેકઅવે શું રહ્યો?
મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ પુસ્તક ઉદ્યોગ સાહસિકતાને એક રીતે કહીએ તો ભયમુક્ત બનાવે છે. એ જે ડર હોય છે ને કે મારી પાસે પૈસા નથી, મારી પાસે મોટો આઈડિયા નથી, હું નિષ્ફળ જઈશ, તો આ પુસ્તક એ ડરને ઓછો કરે છે. એ કહે છે કે નાની શરૂઆત પણ મૂલ્યવાન છે અને શક્ય છે. આ વાત મને ખૂબ ગમી.
અને મારા માટે પેલું સંગમ મોડલ ખરેખર અસરકારક લાગ્યું. એ જુસ્સો અને વ્યવહારિકતા વચ્ચે એક સંતુલન લાવે છે. અને બીજું, સફળતા એટલે માત્ર મોટો બિઝનેસ જ નહીં, પણ સ્વતંત્રતા અને પોતાની પસંદગીની જિંદગી જીવવી એ પણ એક માન્ય ધ્યેય છે. આ વિચાર ઘણા લોકોને પ્રેરણા આપી શકે છે. તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. આ બધી વાતો સાંભળ્યા પછી જરા વિચારો કે તમારી પાસે એવી કઈ નાની આવડત, કયો શોખ કે કયો નાનો વિચાર છે જે બીજા કોઈને કામ લાગી શકે, અને એને હકીકતમાં બદલવા માટે આજે જ તમે $100 પણ ઓછા ખર્ચે કયું એક નાનું પગલું ભરી શકો છો. કદાચ ખાલી કોઈને ફોન કરવો કે ઓનલાઈન થોડું રિસર્ચ કરવું. શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે, ખરું ને? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.